તારીખ 2/5/1997 શ્રી સમયસર ગાથા 96 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186.
આવો રાગ કરવા વાળો જેવો રાગ ભાવ થયો સુખ થયો સુખ એવો ભાવ કરવા વાળો એવો અનુભવ કરે છે. એને રાગના એકત્વનો અનુભવ કહે છે અને એ રાગ પોતે કરતા થઈને કર્યો છે એવો પણ એનો અનુભવ છે, એટલે એને રાગનો કરતા પણ કહે છે. એ કરતાપણું છે તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, સંસાર પરિભ્રમણનો એ કારણ છે. જીવને વર્તમાન ભાવમાં શુભાશુભ ભાવ થાય છે તે એટલા ખરાબ નથી અથવા તો જીવને નુકસાન કરતા નથી જેટલું એનું એકત્વ અથવા પોતાપણું નુકસાન કરે છે. પરિભ્રમણનું બીજ ત્યાં છે એકત્વમાં. ત્યારે આ ગાથામાં એમ કહ્યું કે જીવને એવા એકત્વનું જ્ઞાન થાય તો પણ એનું એકત્વ પણ ઓછું હોય છે. એકત્વની સમજણ થાય એમ નહીં, જ્ઞાન થાય. સમજણ માને જ્ઞાનમાં એ ફરક છે કે સમજણમાં પરલક્ષી વિકલ્પ ચાલે છે અને સમજાય છે અને જ્ઞાનમાં અનુભવ પકડાય છે, પરિણમન પકડાય છે. આપણે જે પરિણમનની ચર્ચા એટલા માટે કરીએ છીએ તો પરિણમનને પકડી શકે છે અને જેમ જેમ એ પરિણમનને પકડતો થાય તેમ તેમ તેને સૂક્ષ્મ પરિણામો પણ પકડાય. રાગના એકત્વના કરતાપણાના પરિણામ ઘણા સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ વિભાવ છે. જો જીવ એ પરિણમનને પકડી શકે તો એ પરિણમનનો નાશ થઈ જાય, કેમ કે પકડનાર જ્ઞાન છે. એવું અહીંયા કહ્યું બાણુ ગાથાથી થોડો વિષય ચાલ્યો છે. અનુભવ પ્રધાન 92, 93, 94, 95 પાંચે ગાથા નો સરવાળો અહીંયા 97 ગાથામાં મારે છે. એટલે ગાથાનું મથાળું એમ લીધું કે તેથી એમ સિદ્ધ થાય છે તતસ્થિતમ વેતત કે નાના નશ્યતિ કર્તૃત્વમ, નાના જ્ઞાનથી નશ્યતિ નાશ પામે છે, કર્તૃત્વનો નાશ થાય છે. તો કયા જ્ઞાનથી? ત્યાં એકત્વના પરિણમને જાણે એ જ્ઞાનથી. ટીકામાં તો જરા વિષય વધારે ખોલીને કર્યો છે, ઉઠારી ગાથા છે. છોડવાનો વિકલ્પ થાય, બીજું કઈ ન થાય. અવલોકન રૂપ જ્ઞાન જે છે, અવલોકનરૂપ જે જ્ઞાન છે એ કષાયના તીવ્ર રસ વાળા ભાવને અવલોકે તો રસ મંદ પડી જાય. અને મોટામાં મોટો બંધ તો રસથી પડે છે, વધુમાં વધુ ખરાબ કર્મબંધ પડે છે એ તો રસથી પડે છે, જીવને વિભાવ રસથી પડે છે. તો એને પણ ભાગવું પડે છે. અને આ મિથ્યાત્મનો દોષ છે, અજ્ઞાનનો દોષ છે, કર્તૃત્વ છે, એને પણ જ્ઞાન પકડે એટલે આ બધા ખીચા કાતરું જેવા છે. ખીચા કાતરનારા ભલે ગુંડો માણસ હોય, શરીરમાં શક્તિવાળો હોય, તમારા ખીચામાં હાથ નાખો અને તમે જો હાથ પકડ્યો ઉઘરો નહીં રહેવાનો, આગળ ભાગ કરશે. હાથ પકડાઈ ગયો તો ચોરી કરતા પકડાઈ ગયો એટલે ભાગવાનો, ઘરમાં તે ચોર ઘૂસી ગયો હોય પણ જો તમે જાગી જાવ તો ભાગી જાય, કેમ કે ચોર છે લૂંટારો નથી, લૂંટારો તમારે સામે છાતી ચોરી બતાવી લૂંટી જાય, ચોર છે તો બીકણ માણસ છે, તમે હોઈ ગયા છે માટે આવ્યો છે, ઘરમાં કોઈ નથી માટે આવ્યો છે, તમે આવી જાઓ ઘરમાં અથવા તમે જાગી જાઓ ઘરમાં એટલે ભાગી જાય. એમાં બધા વિભાવેલા ચોર જેવા છે, ભલે આત્માના ગુણ રત્નને ચોરે છે પણ પકડાય એટલે ભાગવા માંડે, અને એને પકડનાર જ્ઞાન છે, જાણનાર એને જ્ઞાન છે. એ વાત ખાસ એ મુદ્દા ઉપર આ ગાથાની રચના છે. એદેન દૂસો કત્તા આદા નિચ્છય વિદુહિમ પરિકહી દો એવમ ખલુ જો જાણ દે સો મુંચ દે સબ કત્તિત્તમ. એ કારણે આત્મા કહ્યો કરતા સહુ નિશ્ચય વિદે એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ગુજરાતી એનું ગાથાનું ગુજરાતી પદ કરેલું છે. ગાથાનો અર્થ છે કે આ પૂર્વોક્ત કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કરતા કર્યો છે. શું કહ્યું આગળ જે પાંચ ગાથા ચાલી ગઈ બાણો ગાથાથી, એ બધા કારણો છે. નિશ્ચયના જાણનારા એટલે નિશ્ચય આત્મ સ્વરૂપને જાણનારા, મૂળ આત્મ સ્વરૂપને જાણનારા એવા જ્ઞાનીઓએ આત્માને રાગનો કર્તા કહ્યો છે. આવું નિશ્ચયથી જે જાણે છે એવા પરિણમનને જે પકડે છે તે જ્ઞાની થયો થતો સર્વ કર્તૃત્વને છોડે છે. તે જ્ઞાની થયેલો સર્વ કર્તૃત્વને છોડે છે, તે જ્ઞાની થાય છે. કર્તાપણાને જાણનારું જ્ઞાન એ જ્ઞાની થઈ ગયો એમ કે છે. આ પરિણમનને પકડતા પકડતા અહીં સુધી આવે તો જ્ઞાની થઈ જાય. સંક્ષિપ્તમાં અર્થ છે. ટીકા. કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, પરગ્રહ અને પરભાવ એમાં આત્મવિકલ્પ એટલે આત્મા હું છું એવો વિકલ્પ કરે છે. આત્મા એટલે હું એટલે પોતાપણાનો, શરીર તે હું અને જે રાગાદી ભાવો થાય છે તે હું, એવો પરનો અને પોતાનો ભાવ કરે છે, પરનો અને પોતાનો એકપણાનો ભાવ કરે છે. એ કારણથી તે ખરેખર પોતે તે ભાવનો અને તે ઉદ્ગલના પરમાણુના કાર્યનો કરતા પ્રતિભાસે છે એટલે ફીલ કરે છે, પોતે પ્રતિભાસે છે એટલે પોતાને એ ફીલ કરે છે, અનુભવ કરે છે કે શરીરના કામ હું કરું છું અને રાગાદી ભાવો પણ હું જ કરું છું. કેમ એને કરતા પણ ભાસે છે હું કરું છું એમ, એકમેક પણ કરે છે એટલે એકત્વ કરે છે એટલે અભેદતા સાધે છે. એટલે ભિન્ન હોવા છતાં ભિન્ન પણ અનુભવ ભિન્નપણાનો અનુભવ નથી કરતો, ઉલટાનો ભિન્નપણું હોવા છતાં અભિન્નપણાનો અનુભવ કરે છે એટલે કરતા પણ ભાસે છે. એટલે લાગે છે. આવું જે જાણે છે આમાં પરિણમને જે પકડે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે. જે જ્ઞાન એ એકત્વને પકડે, ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ દ્વારા, વારંવાર ભેદ જ્ઞાનના પ્રયોગની પ્રેક્ટિસ દ્વારા, જો અંદરમાં પોતાને જ્ઞાન અને રાગના એકત્વને પકડે તો એકત્વ છૂટી જાય. સમસ્ત કર્તૃત્વ એટલે પૂરેપૂરું કરતાપણું ને પૂરેપૂરું એકપણું છૂટી જાય, એમાં બધા છૂટી જાય. એકપણું છૂટે એટલે આધાર બુદ્ધિ પણ છૂટે, કર્તા બુદ્ધિ છૂટે, સુખ બુદ્ધિ છૂટે અને ભોગતા બુદ્ધિ પણ છૂટે. જે મિથ્યાત્મના મુખ્ય ભાવો છે એ બધા છૂટી જાય. એટલે આખું અજ્ઞાન અને મિથ્યાત્મ એનું મટે, કે જે પરિભ્રમણનું કારણ છે. અહીંથી પરિભ્રમણ મટાડવાનો ઉપાય છે. આ એકત્વ આત્માના પરિણમનમાં બહુ સૂક્ષ્મપણે થાય છે, એટલે એને જાણવાનું જરા કઠણ થઈ ગયું છે, મુશ્કેલી વાળું લાગે છે. શું? કેમ કે એટલી પ્રેક્ટિસ નથી એની અંદરમાં વૈજ્ઞાનિક. એટલે પરિભ્રમણથી મુક્ત થવાનો ઉપાય ગુપ્ત રહી ગયો છે જગતમાં. પરિભ્રમણથી મુક્ત થવું, નાશ કરવો, એનું કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. એ જ ખબર નથી કે કેમ પરિભ્રમણ થાય છે. એટલે પરિણમનમાં પકડવામાં પણ આપણે અભિપ્રાય સુધી પકડવું, એ વાત એટલા માટે જોઈએ છે કે એકતા બુદ્ધિ, કરતા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, આ બુદ્ધિ શબ્દ છે એ અભિપ્રાયને સૂચવનારો છે. એકપણાનો અભિપ્રાય, સુખ થવાનો અભિપ્રાય, આધારપણાનો અભિપ્રાય, આ અભિપ્રાય પકડે, અભિપ્રાય સુધી જાય ત્યારે જ્ઞાન એટલું ઊંડે જાય અને સૂક્ષ્મ થાય. એનું ચાલતા પરિણામમાં જો એકત્વને પકડે તો એનું અજ્ઞાનને મિથ્યા છૂટી જાય, પરિભ્રમણનું કારણ મટે. આમ આચાર્યદેવને કહેવું છે. આત્મકલ્યાણની દ્રઢ ભાવનામાં આવીને પોતાના ચાલતા ભાવોનું અવલોકન અને પ્રેક્ટિસ ચાલુ કરે. ત્યાં સુધી કે જ્યાં સુધી અવલોકન કરતો કરતો, સતત અવલોકન કરતો કરતો ભેદ જ્ઞાનમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી. અવલોકન ભેદ જ્ઞાનનું કારણ થવું જોઈએ, અથવા અવલોકનની પ્રેક્ટિસ ભેદવા ભેદ જ્ઞાનની પ્રેક્ટિસમાં પરિવર્તન પામવી જોઈએ. તો એ પકડી શકે, જ્ઞાન અને રાગના એકત્વને પકડી શકે. અને જ્ઞાન અને રાગના એકત્વને પકડે તો એકત્વ છૂટી જાય, તો અજ્ઞાન મટે. 2000 વર્ષ પહેલા આ ગાથા લખાણી છે, કુંકુંડાચાર્ય લખે છે. જ્ઞાન કરાવ્યું છે, એવી રીતે પરિભ્રમણ થી છૂટવું એનો ઉપાય બતાવ્યો છે. તે વાતને વધારે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. ટીકાકાર આચાર્ય મહારાજ ને ખબર છે કે આટલાથી નહીં પતે, સમજશે નહીં લોકો. બહુ સ્પષ્ટીકરણ આપ્યું છે 2 પેરેગ્રાફનો વિસ્તાર છે કે આ આત્મા અજ્ઞાની થયો થકો અનાદિથી. શું? આ આત્મા અજ્ઞાની થયો થકો અજ્ઞાનને લીધે અનાદિ સંસાર થી માંડીને અનાદિ થી ક્યારનું આવું કરે છે? અનાદિ થી કરે છે. કેમ કે એને ખબર નથી જ્ઞાનમય આત્મા ભિન્ન છે. રાગ અને રાગના ફળ સ્વરૂપે જે પદનો સંયોગ છે કર્મના ઉદય, કર્મના ઉદય પ્રારબ્ધના ઉદય એ ભિન્ન છે એવું જીવને ખબર નથી. શરીરનો સંયોગ થયો તો કે શરીર મારું, શરીરને સંયોગ થયા પછી શરીરના સગાઓનો સંયોગ થયો તો કે બધા મારા, એવું બી લાંબી મંજાર થઈ ગઈ. ખબર નથી કે હું અંદરમાં જ્ઞાનમય આત્મા તદ્દન ભિન્ન છું એ જીવને ખબર નથી. અવલોકન ચાલુ હતું, અવલોકન ની પ્રતિ સતત આવે એટલે ઓટોમેટિક આવે. આપણે જે આ યોજના ફિક્સ કરી છે કે જો જીવ પરિભ્રમણની ચિંતા વેદનામાં આવે તો એને સંસાર પ્રત્યે વૈરાગ આવે. પર્યાપ્ત માત્રામાં, પૂરતા પ્રમાણમાં, સાદી ભાષામાં પૂરતા પ્રમાણમાં પરિભ્રમણની વેદના અને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો એને દ્રઢ મુમુક્ષુતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ ભોગે મારે આ સંસારની રખડપટ્ટીમાંથી, રગડપાટમાંથી મારે છૂટા થઈ જવું નથી. આ સંકળાયેલી વાત છે. પૂરતા પ્રમાણમાં થાય એટલે મુમુક્ષુતા એવા વગેરે એની પૂર્ણતાનું લક્ષ થાય. જેવું લક્ષ બંધાય કે હવે મારે મુક્ત થઈ જવું છે એટલે આત્મકલ્યાણની ભાવના જોર કરે, સંવેગની ઉત્પત્તિ થાય. આત્મકલ્યાણની ભાવના જોર કરે એટલે એને પોતાના પરિણામમાં ચાલતા નુકસાનની ખબર પડે એટલે અવલોકન ચાલુ થાય. એ પછી એક સ્ટેજ છે, એક બીજા સાથે સાકળના મકોડાની જેમ, અંકોડાની જેમ પરોવાયેલા છે, પરોવાયેલા છે. આખી ચેનલ જ છે, સાંકળ જ છે. અને પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી જયારે અવલોકન ચાલે અને પૂરતા પ્રમાણમાં ચાલે એટલે ભેદ જ્ઞાનમાં પ્રવેશ કરે. વચ્ચે એને એક બીજો પ્રસંગ ઉભો થાય છે સત્પુરુષને ઓળખાણનો, ત્યારે વચ્ચે એને પેલું સંકેત આવે છે. પછી આ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ દરમિયાન એને બીજું સંકેત સ્વરૂપને ઓળખાણનો થાય છે. જયારે ભેદ જ્ઞાનમાં સ્વરૂપની ઓળખાણ થઈ, સ્વરૂપનો નિશ્ચય થયો, ત્યારે નિશ્ચય સાથે નિશ્ચય બળ પ્રગટે છે, જેને સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ કહે છે. એ પુરુષાર્થ સ્વરૂપ રૂચિપૂર્વક, અનન્ય સ્વરૂપ રૂચિપૂર્વક ઉત્પન્ન થાય. સ્વરૂપની અનન્ય રૂચિ અને પુરુષાર્થની સાથે સ્વરૂપનો મહિમા અવિના ભાવી હોય. એ ત્રણેય વિપરિણામ ભેગા થઈને સ્વાનુભવ સુધી જીવને ખેંચી જાય છે. નિશ્ચય બળ એટલે તમે કોઈ નિર્ણય કરો ને ત્યારે એનું બળ આવે, ત્યાં સુધી ન આવે. જેમ કે તમને પરિભ્રમણ ગમતું નથી, જન્મ મરણના દુઃખોથી તમે ત્રાસ પામો છો પ્રગટપણે, બરાબર? એમાં તો કઈ દાખલો દ્રષ્ટાંત દેવાની જરૂર નથી. જન્મતાના ને મરતાના દુઃખ કઈ નજરે જોયા હોય કઈ ઓછા નથી, તો બરાબર છે. છતાં જ્યાં સુધી તમે એ જન્મ મરણથી છૂટવાનો નિર્ધાર ન કરો ને ત્યાં સુધી તમારા બળવાન પરિણામો એ દિશામાં ન ચાલે. અને જ્યાં સુધી બળ ન પ્રગટે ત્યાં સુધી, નિશ્ચય બળ ન પ્રગટે ત્યાં સુધી ફરી ફરીને ગડબડ તમારી ચાલુ રહીએ, અપરાધ થવાની અને પરિભ્રમણ ચાલુ રહીએ. કોઈ પણ કાર્યમાં એવું છે કે તમે એ કાર્યનો વિચાર કરો કે કરવા જેવું છે, એ એક વાત છે. અને એ કાર્ય ગમે તે ભોગે કરી લેવું છે એવો નિશ્ચય કરો તે બીજી વાત છે. કરવા જેવું છે, કરવા જેવું છે, કરવા જેવું છે, કરવા જેવું છે, એમાં તમે ઇનિશિયેટિવ નથી લઈ શકતા, કેમ કે બળ નથી તમારી પાસે. એ કામ કરવાના જે તમારે ઇનિશિયેટિવ લેવા જોઈએ, પગલા પર લેવા જોઈએ, પગલા ભરવા જોઈએ, તમે નહીં
પછી
એનું બળ કામ કરે ને, એનું બળ કામ કરે. બળ કામ કરે તો કામ એનું ફળ આવે, બળ થી કામ કરે તો એનું ફળ આવે, સ્વાભાવિક છે. પણ દરેક ભૂમિકામાં નિશ્ચયની જે જે ભૂમિકાઓ છે તે તે ભૂમિકામાં નિશ્ચય કરવો તે આવશ્યક છે. એમાં પ્રથમ આ છૂટવાનો નિશ્ચય કરવો જોઈએ, જે 128 પત્રમાં કૃપાળુદેવે લખ્યો કે ગમે તે થઈ જાય, હવે આ કર્યા વિના છૂટકો નથી. આજે કાલે એક ભવે કે લાખ ભવે કરે છૂટકો છે. અને કોઈ પણ ભોગે કરવાનો જ્યાં સુધી નિર્ધાર ન થાય ત્યાં સુધી એનું બળ ન આવે, કેમ કે ત્યાં સુધી કન્ડિશન પેરા કરશે ફરતી. આમ થાય તો આમ કરું, મને આટલી સગવડ મળે તો આમ કરું, મારી તબિયત સારી રહે તો આમ કરું, શું આ બધું ચાલવાનું. એટલે કે બીજા સંયોગોને વિયોગોને મુખ્યતા આપશે અને આત્મકલ્યાણને ગૌણ કરશે. એ પ્રથમ ભૂમિકામાં નિશ્ચય જોઈએ, પછી સ્વરૂપનો નિશ્ચય જોઈએ, આગળનો નિશ્ચય સેકન્ડ સ્ટેજ નિશ્ચયમાં આવ્યો. પછી પાંચમા ગુણ સ્થાને બધા નિશ્ચયો શરૂ થાય છે. પાંચમા ગુણ સ્થાને જે શ્રાવકની 11 પ્રતિમા છે, એ એક એક પ્રતિમામાં એ પ્રતિજ્ઞા કરે, તો વિતરાકતા પ્રગટે છે. પાંચમા ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાન કરતા વધારે વિતરાકતા પ્રગટે છે. પણ એ વિતરાકતામાં જે બળ જોઈએ, એ બળની અંદર પ્રતિજ્ઞા લે છે કે પચખાણ લે છે, વિધિપૂર્વકના પચખાણ લે છે. બસ પછી એને વિકલ્પ ન થાય. દ્રવથી તો ત્યારે ત્યાગ થઈ ગયા, પણ પછી એને એ દ્રવનો વિકલ્પ જ ન આવે. જે દ્રવ્યનો એને ત્યાગ કર્યો એ દ્રવ્યનો વિકલ્પ ન આવે, એને નિર્વિકલ્પ પરિણતિ થઈ જાય. એટલે વિતરાકતા એને ઉત્પન્ન થઈ જાય પાંચમા સ્થાને. નહીતર એ પહેલા ત્યાગ કરે તો એનો વિકલ્પ ચાલુ રહીએ, દબાવે, દમન કર્યા કરે, ઉપાય નથી. યથાર્થ વિધિ એ જ્યારે જ્યારે જે ભૂમિકા આવે ત્યારે તે તે ભૂમિકાનો નિર્ણય થાય, એટલે પછી એ પરિણામ એને ફરીને ઉત્પન્ન થતા નથી.
નિર્ણયના ફળમાં એ પ્રમાણે વિકલ્પ છે નિર્ણય,
કેમ કે એ બધા વિકલ્પપૂર્વક પરિણામ થતા હતા. તો એવો એક વિકલ્પાત્મક દ્રઢ નિશ્ચય થવો જોઈએ એની સામેનો, વિરુદ્ધનો, પછી ઉભા ન થાય એવો નિયમ. એવી જ રીતે છઠ્ઠા ગુણ સ્થાને દીક્ષાની વિધિ છે, એમાં પ્રતિજ્ઞાઓ છે બધી. દીક્ષાની વિધિમાં જે દીક્ષા ગુરુ હોય છે એને પ્રતિજ્ઞાઓ આપે છે. એ બધા નિશ્ચયો છે એના, બુદ્ધિપૂર્વકના વિકલ્પાત્મક નિશ્ચયો છે. અને એ બળે બળ ત્યાંથી ઊભું થાય છે. એટલે પછી એ નિરતે ચારપણે પરિણતિ કામ કરે છે.
વિધિપૂર્વક એટલે
એના મંત્રો હોય છે, એના શ્લોકો હોય છે, એની બાહ્ય ક્રિયાઓ હોય છે, એ બધું હોય છે એની સાથે. મુખ્યતા નિશ્ચિત નિશ્ચયની મુખ્યતા છે, મુખ્યતા નિશ્ચયની છે, નિશ્ચયના પરિણામ. પણ એ નિશ્ચય ને સપોર્ટ કરે છે. નિશ્ચય ઢીલો નથી, ઢીલો ઢચ નિશ્ચય નથી એ બતાવે છે. પછી નિર્વિકલ્પ થઈ જાય છે, પછી વિકલ્પ ન ઉઠે. વિકલ્પ ઉઠે અને દબાવે, વિકલ્પ ઉઠે ને દબાવે, વિકલ્પ ઉઠે ને દબાવે, એનાથી મટે નહીં, એ વિકલ્પ જાય નહીં, એ દોષ છૂટે નહીં. આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે, એકત્વને એકપણાને જે જાણે છે તે તેના કરતાપણાને છોડી દે છે. એવું ક્યારે જાણે કે અવલોકન કરે? ત્યારે. અવલોકન ક્યારે કરે? કે અવલોકન નું સ્ટેજ આવે ત્યારે. એમને તો થાય નહીં કઈ, એમ છે. શું કે છે કે આ આત્મા અનાદિ થી અજ્ઞાની થયો થકો મિલિત સ્વાદ નું સ્વાદન અને અનુભવન હોવાથી, મિલિત એટલે એક મેક મળી ગયેલા, ફળી ગયેલા, ભેળસેળ થઈ ગયેલા સ્વાદ નું અનુભવન હોવાથી, સ્વાદ નું એટલે શું? પ્રકૃતિનો જે રસ છે એ સ્વાદ છે, પ્રકૃતિનો રસ છે તે સ્વાદ છે. રાગમાં રાગનો રસ છે, ક્રોધમાં ક્રોધનો રસ છે, એવી રીતે વિભાવ ભાવમાં તે તે પ્રકારના રસો છે, એ રસ અનુભવ કરાવે છે. તો જ્ઞાન અને તે વિભાવ બંનેનો એક સાથે મિલિત સ્વાદ એટલે ભળી ગયો હોય, મિક્સર થઈ ગયો અનુભવ કરે છે. જેમ આપણે દહીંમાં ખાંડ નાખીને શ્રીખંડ બનાવીએ છીએ, તો શ્રીખંડ ખાતી વખતે આપણે શ્રીખંડ નો અનુભવ કરીએ છીએ, એમાં મિલિત સ્વાદ નો અનુભવ કરીએ છીએ. ખાંડ જુદી ને દહી જુદો એમ અનુભવ નથી કરતા. બરાબર છે,
બરાબર છે.
ચીજ અંદર બે છે, દહીં પણ છે અને ખાંડ ભેળવેલી છે, છતાં આપણે એક જ ચીજ નો એક ચીજ હોય એવી રીતે એનો અનુભવ કરીએ છીએ. બે ચીજ ભિન્ન ભિન્ન હોવા છતાં દહીં દહીં છે ને ખાંડ ખાંડ છે. દહીં નું કઈ ખાંડ બની નથી અને ખાંડ કઈ દહીં બની જતી નથી, છતાં શિખંડ માં અનુભવ આપણે એક કરીએ છીએ. એમ રાગ રાગ રહીએ છે અજ્ઞાની ને પણ, અને અજ્ઞાની નું જ્ઞાન જ્ઞાન જ રહીએ છે. રાગ જ્ઞાન થતું નથી, જ્ઞાન રાગ થતું નથી, પણ અનુભવ કરે છે બે નો એક થઈને, એક કરીને અનુભવ કરે છે. આવી ભૂલ જીવ અનાદિ થી સંસારમાં અજ્ઞાન ને લીધે કરી રહ્યો છે, કેમ કે એને બે ની ખબર જ નથી. એને પહેલેથી એક જ ચીજ નો અનુભવ માં છે, એક પણ જ અનુભવ માં છે, પહેલેથી ખબર જ નથી. ઘુવડ છે અને સૂર્ય જોયું નથી. ઘુવડ લોકો સૂર્ય ન જોઈ શકે, એ રાત્રે દેખવા વાળા પ્રાણી છે, દિવસે આંધળા થઈ
જાય.
પછી ઘુવડ લોકો સભા ભરી, સભા ભરીને ઠરાવ પસાર કર્યો કે આ જગત માં સૂર્ય છે જ નહીં, હોય તો દેખાયા વિના રહે નહીં આપણને. આપણે રાત્રે જે જોવા વાળા છીએ, અંધારામાં બધું જોઈ શકીએ છીએ, તો પછી માટે સ્વરૂપ નથી. જા સૂરજ વિરો જાય કઈ, એમ અજ્ઞાન દશામાં રાગ ને જ્ઞાન નો એક પણ એટલો બધો અનુભવ છે કે જ્ઞાન જુદું છે એ ખબર જ નથી. જ્ઞાન સૂર્ય છે ખરેખર, તો જ્ઞાન છે એ તો સૂર્ય જેવું છે. આત્મા જેવું કઈ નથી, આ શરીર ની મશીનરી છે, એ બગડે એટલે આપડે કઈક મરી ગયો માણા. ખરેખર તો મશીન આવતું બંધ થઈ ગયું, આપડી ગાડી નથી અટકી જતી રસ્તામાં, પછી રિપેર કરીને ચલાવવી પડે. આ ઇરિપેરેબલ લોસ આવે છે, એટલે નથી ચાલુ થતી ગાડી. પછી એમ કે છે આ તો મશીન છે, રજનીશવાદી બધા એમ જ કે છે, રજનીશવાદી બધા એમ જ કે છે. જીવ છે એની ખાતરી શું એમ કે જ્ઞાન છે ને એ જીવ ની હયાતી ને બતાવનારું છે. આવડી મોટી મશીનરી છે ટીવી જેવડી, એની વડે ચાલુ નહીં થાય. પણ એ જીવી પીડી કે કંથુઓ હશે એને મેળે હાલવા માંડશે. તમે તમારા જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જ્ઞાન લક્ષણે માર્ગણામાં જ્ઞાન માર્ગણા કહી છે. માર્ગણા એટલે જે માર્ગે જીવના અસ્તિત્વને પકડી શકાય એને માર્ગણા કહે છે. આપણા જે બધા ભેદ પ્રભેદોમાં 14 ગુણ સ્થાન છે, 14 માર્ગણા સ્થાન છે ને 14 જીવ સ્થાન છે, એમ 42 સ્થાનો છે જીવના. શું કે છે કે અનાદિથી સંસારમાં ભળેલા સ્વાદનો અનુભવ હોવાથી, અર્થાત પૂર્વ કર્મના ને પોતાના સ્વાદ નું ભેળસેળ પણ એક રૂપે અનુભવન હોવાથી, એટલે જેવો ઉદય આવ્યો તેવો હું, મનુષ્યપણા નો ઉદય આવ્યો તો હું માણસ, એમાં જે જીવને પુરુષવેદ નો ઉદય છે તો કે હું પુરુષ, જે જીવને સ્ત્રીવેદ નો ઉદય છે તો કે હું તો સ્ત્રી, પછી જે જૈન કુળમાં આવ્યો તો કે હું જૈન, હું હિન્દુસ્તાનમાં જન્મ માટે હું ભારતીય, યુરોપમાં જન્મ માટે હું યુરોપિયન, જે કર્મનો ઉદય છે એ પ્રકારે પોતાને એવો અનુભવ કરે છે, માનીને એવો અનુભવ કરે છે. તું ગાથા અનુભવની છે, અનુભવન હોવાથી એમ કહે છે. શું અનુભવ ની ગાથા છે? અનુભવ પ્રધાન એવા અનુભવ ને કારણે જેની ભેદ સંવેદન ની શક્તિ બિડાઈ ગયેલી છે, આ એક બહુ મુદ્દાની વાત કરી છે. ભેદ સંવેદન એટલે જુદો જુદો અનુભવ કરવો ભેદ જ્ઞાન દ્વારા, વેદના જ્ઞાન દ્વારા ભિન્ન ભિન્ન અનુભવ કરવો, એવી જે જીવની શક્તિ છે એની પર્યાયમાં ઉભરાઈ ગઈ છે. શક્તિ નથી એમ નથી કેતા હું, શક્તિ બિડાઈ ગઈ છે. શક્તિ આચ્છાદિત થઈ ગઈ છે, આવૃત થઈ ગઈ છે, એના ઉપર આવરણ આવ્યું છે. દ્રષ્ટાંત બીજી વાત કરીએ, જરા આ વિશે થોડો વધારે વિચારવા જેવો છે કે તમે શાસ્ત્ર નો અભ્યાસ કરો છો, તમને શાસ્ત્ર જ્ઞાન પણ એ અભ્યાસ દ્વારા થયું છે. સમની પંચેન્દ્રિય જીવ હોવાથી તમને આત્માનો અનુભવ કરવાની પર્યાયમાં પ્રગટ યોગ્યતારૂપ શક્તિ પણ છે કે નહીં? કે તિર્યંચ પણ અનુભવ કરે છે, સ્વાનુભવ કરે છે, સંગીત દર્શન પામે છે, પાંચમા ગુણસ્થાન સુધી તિર્યંચ પર જાય છે, તો પછી તમે બુદ્ધિ વાળા માણસ, ચતુર માણસ, તમારા જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ પ્રગટ હોવા છતાં એને જાણતા કા નથી, જાણવાની શક્તિ નથી તમારી પાસે. તમારો પ્રયોજનભૂત વિષય છે તમારા સ્વરૂપને જાણવું, છતાં તમે કાં જાણતા નથી તમને પંચેન્દ્રિય છે. તમારું જ્ઞાન અવરાઈ ગયું છે, શું થયું, શક્તિ ઉપર આવરણ છે. મિત્ર, અહીં સુધી ખબર પડે છે કે ચાલતા જ્ઞાનના ઉપયોગમાં ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા લક્ષગોચર થાય છે. ઉપયોગ લક્ષણે સનાતન એટલે ત્રણે કાળે સ્ફુરાયમાન થતો એવો આત્મા જ્ઞાનગોચર થાય છે, વેદનથી લક્ષગોચર થાય છે, લક્ષણથી લક્ષ પકડાય છે. કેમ પકડાતો નથી? ઉલટું જે એકપણાના અધ્યાસથી રાગ અને શરીર આદિ પરના એકત્વપણા અને કરતાપણાના ઉલટી પ્રેક્ટિસથી એને જુદા પાડવાની જે શક્તિ છે એ બિડાઈ ગઈ છે. ભિન્ન ભિન્ન વેદન કરવું, ભેદ સંવેદન શક્તિ દીધી છે, એ બિડાઈ ગઈ છે. મિલિત સ્વાદ સ્વાદને ન મુદ્રિત ભેદ સંવેદન શક્તિ હિ અનાદિત. મુદ્રિત શબ્દ સંસ્કૃતમાં આવે છે અને એનો ગુજરાતી કહ્યો છે બિડાઈ ગઈ છે. એવો પોતે અનાદિથી છે, એવો પોતે અનાદિથી છે. નહીતર લક્ષણ ભેદ થી સમજે છે, રાગમાં આકુરતા છે, રાગ કઈ જાણતો નથી, એટલે કે રાગ આંધળો છે. જ્ઞાન દેખતું છે, જ્ઞાન પોતાને પણ જાણે છે, બીજાને પણ જાણે છે, નિરાકુર સ્વભાવ છે. આટલું સમજ્યા છતાં ભેદ સંવેદન શક્તિ વિડાઈ ગયેલી હોવાથી બેને ભિન્ન ભિન્ન અનુભવ કરતો નથી, ભળી ગયેલો મિલિત સ્વાદનો અનુભવ કરે છે. અજ્ઞાનને મિથ્યા તો ત્યાંથી ઊંધું થયું એ પરિભ્રમણનું કારણ છે. પરિણમની પ્રેક્ટિસથી આવી હાલત થઈ છે, અનાદિથી એવો છે એટલે એવી હાલત થઈ બેઠી છે. જેમ કોઈ માણસ માંદો પડે તો અશક્ત થાય, શું થાય, માંદો પડે તો અશક્ત થઈ જાય, નખાઈ જાય, સાહેબ થઈ જાય છે ને અશક્ત. એમ આ જીવ અશક્ત થઈ, હીન સત્વ થઈ ગયો છે, પુરુષાર્થ છે, ઉપડતો નથી એનો પુરુષાર્થ. પુરુષાર્થ કરવો જોઈએ એવી ખબર નથી,
ખબર છે.
ઇતિહાસ ને પુરાણ જોવે તો કેવા કેવા પુરુષાર્થ કરનારા જીવો અત્યાર સુધીમાં ઉત્પન્ન થયા એની ખબર નથી. પોતાનો પુરુષાર્થ કામ ઉપડતો નથી, તો પુરુષાર્થ ખોઈ બેઠો છે, નબળો પડી ગયો છે. આયુર્વેદની અંદર એવી પદ્ધતિ છે કે જેમ કે હોજરી નબળી પડી ગઈ હોય, આંતર નબળા પડી ગયા હોય, એ માણસનું આખું શરીર નબળું થઈ જાય, કેમ કે ખાધું પચે નહીં એટલે કે પોષણ શરીરને મળે નહીં, હળવી ચીજ ખાય તો ન પચાવી શકે, તો પછી સાલમ પાકો ખાય ક્યાંથી? હારે છે તો પચાવી ન શકે. ઘી વાળા મિષ્ટાન વાપરે પછી પચાવે, શું કરવું જોઈએ? તો કે એની હોજરીને આતરને ટોન અપ કરવા જોઈએ. શું કહે? ધીમે 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 એ કેવી રીતે પછાવે એવી એક પ્રક્રિયા કરવી પડે. બીજું દ્રષ્ટાંત છે એનો, બીજું આ તો જઠરા જ નહીં રહેશે ને, એટલે અગ્નિનો દ્રષ્ટાંત છે એનો. કે કોઈ અગ્નિ ઓલવાની તૈયારી થઈ હોય ને, ત્યારે એને થોડુંક બળતણ એવું આપવું જોઈએ કે જેથી વધારે હળગે. એને સંદૂકણ કહે છે. કાવડો હોય કોલસાનો, ઉલવાવાની તૈયારી હોય તો એના ઉપર લાકડાનું વેરનો ભૂકો ભગરાવે, એટલે તરત હોય જાય. ક્યાં કાગળ ફળગાવે, જે જલ્દી ઇન્ફ્લેમેબલ હોય ને એ થોડીક ચીજ નાખે, ઢગલો ન ખાય તો આવું દબાણ નથી જાય, એટલો જાય, એટલો અગ્નિ જાય. એમ આ જઠરાગ્નિ થોડો થઈ ગયો ને એકદમ નાખે તો એટલો મરી જાય, આવ મરી જાય જઠરાગ્નિ જાય. પણ એને થોડું 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 વાપા કરે તો નફ થઈ જાય. અને હોજરી છે, જઠરાગ્નિ છે, કામ કરતા છે. એમ આ જીવ પુરુષાર્થમાં હિંસત્વ થઈ ગયો છે. વિજ્ઞાનનો પુરુષાર્થ જે કરવો જોઈએ, જે હદે કરવો જોઈએ, કરી શકતો નથી. આ મુદ્દાની વાત છે. વિજ્ઞાનની શક્તિ એને ઉઘાડવાની છે. વિધિસર કામ કરીને વિજ્ઞાનની શક્તિને બિડાઈ ગઈ છે એને વિકસાવવાની છે. તો એકત્વનો અનુભવ માટે અને સ્વસંવેદનને સ્વાનુભવ પ્રત્યે જન્મ મરણનો નાશ થાય. એકમેકપણાનો અનુભવ કરે છે એ અભેદ જ્ઞાનની એકત્વપણાની ઉલટી પ્રેક્ટિસ છે. એની સામે ઉલટી પ્રેક્ટિસ વિજ્ઞાન. એની પૂર્વ તૈયારી વગર કાર્ય થાય એમ કેમ બને? ઘઉં લેવા એટલે રોટલી થઈ જાય, સાફ કરવા પડે, દળાવવા પડે, રોટ ચાવવો પડે, કણી બાંધવી પડે, ઘણું કરીને રોટલી વણવી પડે, પછી તાવડીમાં મૂકવા લાયક થાય. ત્યાં સુધી કઈ એમનું રોટલી થાય છે? હું તમે તો ઘઉં લાવી દઉં એટલે એમનું થોડી રોટલી થવાની છે, બધી પડો જ તો અમારે કરવાની છે. ઘરમાંથી એમ જ ગયો ને, આ બધી માથા કરતો હજી અમારે ઊભી છે. પૂર્વ તૈયારી વિના કોઈ કાર્ય નથી. એક ઓપરેશન કરવું હોય તો એને ઓપરેશન ટેબલની પૂરી તૈયારી થઈ જાય પછી એને અંદર એન્ટ્રી આપે દર્દીને, એમને એમ સીધું થઈ જાય? કોઈ કામ પૂર્વ તૈયારી વગર કેમ થાય? વિજ્ઞાન કરવું હોય, અનુભવ કરવો હોય તો એની પૂર્વ તૈયારી તો આવી જ નહીં. સૌથી પહેલી પૂર્વ તૈયારીમાં નિર્ધાર કરવો એ છે, આ મનુષ્ય ભાવ છે, અલ્પ આયુષ્ય વાળો પર્યાય છે અને અનિશ્ચિત પર્યાય છે. પાછો કેવો છે?
અનિશ્ચિત
પર્યાય છે.
નોટિસ વગર, નોટિસ વગર
અહીંથી એઠો ઉતર્યો રસ્તા ઉપર ગયો પછી પાછા આવવાનું કોઈ ગેરંટી નથી. એ પાછો આવશે જ તે. ઘરેથી નીકળ્યા પછી ઘરમાં પાછો આવશે એની કોઈ ગેરંટી છે? હવે અમે તો આ રોજ ના બનાવો છે કે એટલે જીવે પહેલો નિશ્ચિત નિર્ધાર કરી નાખવો જોઈએ. અત્યાર સુધી જે આયુષ ગયું તે ગયું ને થયું તે થયું. હવે શ્રેષ્ઠ જીવન જેટલું આયુષ બાકી છે આત્મકલ્યાણ કરવાની મુખ્યતા પૂર્વક વિતાવવું છે. બીજું બધું કરવું પડે, કોઈ સંસારિક કાર્યો અનિવાર્યપણે કરવા પડે બીજી વાત છે. કરનારા હોય તો માથે નાખી દેવું, તો આપણે બળદીય થવાની જરૂર નથી. બળદીય એટલે શું કરવા કહે છે, બળદીય ગુરુદેવ કહેતા સવારના પહોરમાં એને ગાડે જોડવાનું હોય ને એને જોડે ને એને ઘાસરું કહે છે એમની ભાષામાં. જેવું ઘાસરું ઊંચું કરે એટલે ઓલો બળદીયો હાલી નીચે ગોઠવાઈ જાય એમ કહેવું ન પડે, લચ લચ કરીને બોલાવવા ન પડે એને. હા એની મેળે જો ના એ ઘાસરું ઊંચું કરે ડેમેન ગોઠવાઈ જાય તો બાંધે. આ જીવ ને આ જીવ એવું જ કર્યું છે, બળદીય થઈને જ કામ કર્યું છે. હવે તારે જરૂર નથી, તારું પેટ ભરાય એટલા પૈસા છે એમાંથી તને વ્યાજ માંથી વધે એમ છે. બીજા કામ કરનારા છે પછી તું શું કરવા બળદીય થઈને કામ કરું. પછી જે કામ કરે છે એ તો બળદેવની અકલ ને આ મનુષ્યની અકલમાં કઈ ફરક નથી. મુંબઈમાં તો હું તમારે સુખ થઈ ગયું હું પોતાનું ઘરનું રહેવાનું સ્થાન લઈને રહ્યા. હે અને તો આમ ઘરનું સ્થાન મૂકે એટલે એને ઉપર ભરાય એટલા પૈસા મળી જાય છે. મને તો પેલો અહીંયા રહેતા છે હું કરવા માણસો. અત્યારે એટલા બધા અહીંયા જગ્યાના ભાવ વધી ગયા કે જગ્યા કાઢે એટલે લાખો રૂપિયા હાથમાં આવે છે, છ આંકડાથી ઉપર જ બધા પૈસા આવે છે. છ આંકડા સાત આંકડા પાંચ લાખ રૂપિયા તો મને પેટ કુટુંબ નું પેટ ભરે, પોતાનું નહીં આખા કુટુંબ નું પેટ ભરાઈ જાય છે વ્યાજ માં. અત્યારે એટલા વ્યાજ ના દર મોટા. પછી અહીંયા હુકર માને નવા કર્મ બાંધે છે અને નવા ભાવ ભ્રમણ માં જવાના ધંધા કરે છે. કરે છે પેલો જ વિકલ્પ આવે. ધર્મમાં રુચિ તો બહુ મુમુક્ષુ સારા મુમુક્ષુ, પણ અહીંયા કેમ પેલા પાછળ રહેશે? અહીંયા છે શું? અહીંયા રહેવા જેવું કઈ છે? અહીંયા સસ્તું મળે ને કિંમત ન હોય પંદર દી ચાલે છે ને, પંદર દી નો ઉપવાસ તો ચાલે છે ને. નિવૃત્તિ લઈ લીધી હોય, છોકરાઓ કામ કરતા હોય, અહીંયા જે પેલા પાથરાવીએ છે અહીંયા તો વાતાવરણ વસ્તુ કઈ એવું અનુકૂળ તો ધર્મ ને અનુકૂળ તો કોઈ વાતાવરણ છે કેમ લાગ્યું તમને? ત્યાં બધું સ્વચ્છ બહુ, ગ્રીનરી ઘણી, વરસાદ પાણી ની છૂટ, ગ્રીનરી ઘણી, જગ્યાની બહુ છૂટ. ત્યાં જગ્યાની કિંમત નથી, મકાન ની જે કોસ્ટ રાખી બહુ મામૂલી કિંમત છે, બહુ છૂટ જ જગ્યા ની, જગ્યા ની કોઈ વેલ્યુ નહીં. એટલે
ઉધાર ની આપે ઇન્સ્ટોલમેન્ટ.
હા અહીંયા આપણે ઈંચ ઇંચની જગ્યાની કિંમત છે, ત્યાં જગ્યાની એવી કોઈ કિંમત નથી. કેમ લાગ્યું? ફરીને ન આવવા જેવું લાગ્યું, એવું
લાગ્યું.
કેમ એમ કહ્યો છે, કેમ ફરીને? પણ અહીંયા શું કરવા, આવું કઈ કારણ છે? આવી ગયો, આવી ગયા તો આવી ગયા. હવે આવવા જેવું ફરીને અહીંયા નથી. એટલે નિવૃત્તિ સ્થળમાં અથવા જ્યાં ઓછો કોલાહલ હોય, શાંત સ્થળ વધારે હોય, શાંતિ નો માર્ગ આત્મ શાંતિ નો છે. બારમાં પણ એને શાંતિ અનુકૂળ છે, અશાંતિ અનુકૂળ નથી. પછી રહેવું પડે કોઈ કારણોવશાત, તો પણ આત્મકલ્યાણની મુખ્યતા રાખીને ગૌણપણે સંસારિક પ્રવૃત્તિ કરવાના અભિપ્રાયથી નિર્ણય કરીને એ રીતે નિર્ધાર કરે તો આત્મકલ્યાણની દિશામાં એકાદ ડગલું આગળ વધારશે, નહીતર ખલાસ થઈ જશે. કેમ કે અનાદિથી એવો છે કે જેની ભેદ સંવેદન શક્તિ બિરાઈ ગઈ છે, તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે. કેવી રીતે? કે હું ક્રોધ છું ઇત્યાદિ, મેં ક્રોધ કર્યો, મને થયો, મારા માં થયો, મેં જ કર્યો, એવો પોતાનો વિકલ્પ, પોતાપણાનો વિકલ્પ કરે છે. વિકલ્પ એટલે ભાવ કરે છે અહીંયા. અને એવો ભાવ કરતો હોવાથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થતો, વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થતો, કરતા પ્રતિભાસે છે, પ્રતિભાસે છે એટલે અનુભવ કરે છે, ફીલ કરે. જે કઈ વિકલ્પો કરે છે એવો પોતાને વિકલ્પ વાળો જ સમજે છે. અને વિકલ્પ કરો તો જ કોઈ કાર્ય થાય, ને નહીતર ન થાય. બુદ્ધે વિકલ્પને જોવે છે. ધર્મના ક્ષેત્રમાં આવીને એમ કે પણ આ બધો વિકલ્પ પહેલા કરવો જોઈએ, કેમ કે એને વિકલ્પ એ જ જીવ દેખાય છે, ને જીવ એ જ વિકલ્પ દેખાય છે. એમાં શું પરિસ્થિતિ ઊભી થઈ છે? પોતાનું જે